તારીખ 19/7/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31, અંતિમ પ્રવચન.
પ્રકૃતિ અને પુરુષનું રિલેશન પર કહેતા જુદો જુદો ભેદ જાણવો, તેને વિવેક કહીએ. અમે ભેદ જ્ઞાનને પણ વિવેક કહેશે. ભેદ જ્ઞાન થકી વિવેક જેને પૂછ્યો છે એને સ્વાનુભવમાં પરમાત્માના દર્શન થાય. ખરેખર તો ભેદ જ્ઞાન તો પોતાના દોષ ઠીક કરવાનું છે. કારણ શું છે કે જોડ કર્મ છે એ જણાતા નથી. છદવસ્તને કાંઈ જ્ઞાનમાં દેખાતા નથી, જણાતા નથી. તો જે છે જણાતે નથી એને શું એનાથી કેવી રીતે ભેદ જ્ઞાન કરશે? બીજું કે નુકસાન એ જળ કર્મ કરે છે કે પોતાનો દોષ કરે છે? દુઃખ અને અશાંતિ કોણ આપે છે? પોતાનો દોષ, પોતાનો વિભાગ. જળ કર્મ દુઃખ આપતા નથી તો કોનાથી દૂર થવું? તો દુઃખથી મુક્ત થવું છે, દોષથી મુક્ત થવું છે. અને દોષથી મુક્ત થતા જળ કર્મ આપોઆપ છૂટા કરે છે. જળ કર્મ છે પોતાના જે જીવ સાથે એને સંયોગ કર્યો છે એ સંયોગને પોતે સ્વયં છોડી દે છે. જ્યારે જીવ દોષને છોડે છે ત્યારે કર્મ છે એ જીવના સંગને છોડી દે છે આપોઆપ. અને કર્મને જીવનો સંગ છોડાવવા માટે આ સિવાય બીજી કોઈ વિધિ પણ નથી. આ સિવાય કઈ બીજી વિધિ છે કે જે કર્મો જીવની સાથે લાગેલા છે એ જુદા પડે? જે દોષ છોડે તો જ છૂટા પડે. જો દોષ ન છોડે તો બીજા વ્યવસ્થા ભેદ જ્ઞાન તો પ્રાપ્તિ કરવાનું છે. જે બુદ્ધિ ગમ્ય વિષય જ નથી એમાં પ્રયત્ન જીવ બુદ્ધિપૂર્વક કેવી રીતે કરે? કર્મનો પરિણામ યોગનો વિષય કેવો જ્ઞાન ગમ્ય છે અને શાસ્ત્રોમાં કેવો જ્ઞાનની પરંપરા અનુસાર એ વસ્તુ વ્યવસ્થાના કથન રહી ગયા છે. બાકી છદ્મસ્ત જીવનો કોઈ વિષય નથી જ્ઞાનનો કે જેને લઈને એ સંબંધિત કોઈ પ્રયત્ન કરી શકાય. કર્ણાનુયોગ પ્રધાન એમની કથની રહી છે. મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાત્મ ગ્રંથ છે પણ એમની કથની આગમ પ્રધાન છે કર્ણાનુયોગ, કેમ કે એમની અભ્યાસ ઘણો હતો. બહુ સારી ટીકા કરશે, બહુ મોટું. અને ત્યાં સુધી પ્રસ્તાવનામાં સમ્ય જ્ઞાન ચંદ્રિકાના પ્રસ્તાવનામાં ત્યાં સુધી લખી ગયા કે અધ્યાત્મ શાસ્ત્ર અને દ્રવ્યાનુયોગના શાસ્ત્ર વાંચનારાઓએ કર્ણાનુયોગનો તિરસ્કાર કરીને તેનું વાંચન ન કરવું એવો દોષ નહીં કરતા, નહીંતર ભગવાનની માનીનો તિરસ્કાર થઈ જશે. એવું લખ્યું છે, તેનો તિરસ્કાર નહીં કરે. તમને ન સમજણ પડે, તમને ન વાંચો બીજી વાત છે, પણ તિરસ્કાર ન કરતા કરતા આવે છે. એમાંથી જો કે બોધન નીકળે છે કે ચારેય યોગમાંથી કોઈ યોગનો તિરસ્કાર ન કરવો જોઈએ. કેમ કે બધી ભગવાનને માને છે. કર્ણાનો યોગે ભગવાનને માને છે, કથાનો યોગે ભગવાનને માને છે, શરણાનો યોગે ભગવાનને માને છે. પ્રજ્ઞાનો યોગમાં તો પ્રશ્ન જ રહેતો નથી તિરસ્કાર કરવો. બીજા ભેદ મેટા અને શુદ્ધ ચિદ પરિણતિ તથા ચૈતન્ય પુરુષ એ બંનેની પ્રતીતિ પૂર્વ જ્ઞાનમાં વિવેક થયો. ચિદ પરિણતિ વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે. ચિદ પરિણતિ એટલે ચૈતન્યના આશ્રયે શુદ્ધ પરિણતિ થઈ તે વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે. આત્માને વેદે છે, અનુભવે છે, એનું નામ શુદ્ધ ચિત્ત પરિણતિ છે. તેને આધારે અને આત્માના આધારે વિવેક થયો કે હું જુદો છું એવું જાણ્યું. અનંત ગુણોને વિજ્ઞાની છે, ઉત્પાદ લઈને કરે છે, સદગુણ વૃદ્ધિ હાનિ એનું લક્ષણ છે, વસ્તુને વેદીને તે આનંદ ઉપજાવે છે એમ આત્માને સ્વરૂપને વેદીને તે આનંદને ઉત્પન્ન કરે છે. જેમ સમુદ્રમાં તરંગ ઉપજે છે તે સમુદ્ર ભાવને જણાવે છે, સમુદ્રના તરંગ સમુદ્રના સ્વરૂપને જણાવે છે, એમ ચિત્ત પરિણતિ સ્વરૂપને જણાવે છે. સકળ સર્વસ્વ પરિણતિને પ્રકૃતિ કહીએ અને પુરુષ કહેતા પરમાત્મા, તેમાંથી પ્રકૃતિ ઉભે છે, જાણે તો એને પ્રકૃતિ દીધી શું એમ પણ કહી શકાય કે જે કુટસ્થ છે તે આત્મા તે પુરુષ અને એમાંથી ઉપજી તે પરિણતિ તેને પ્રકૃતિ કહીએ એમ પણ કહી શકાય છે. શું સકળ સર્વસ્વ પરિણતિને પ્રકૃતિ કહીએ બધા પરિણામ માત્રને, અને પુરુષ કહેતા પરમાત્મા તેમાંથી પ્રકૃતિ ઉપજે છે. જેમ સમુદ્રમાંથી તરંગ ઉપજે છે તેમ પુરુષને અનંત ગુણધામ પોતાની જળ પ્રકટ નથી તો પ્રકૃતિની તો વાત જ નથી. પુરુષને અનંત ગુણધામ ચિદાનંદ અને પરમેશ્વર કહીએ એ બંનેનું જ્ઞાનમાં જાણપણું થયું પણ પ્રત્યક્ષ ન થયું. વેદ્ય વેદકમાં પ્રત્યક્ષ છે, જાણપણામાં પ્રત્યક્ષ નથી પણ વેદ વેદકમાં પ્રત્યક્ષ છે. પણ સંપૂર્ણ કેવળ જ્ઞાન જેની પ્રત્યક્ષ નીચે નથી તેથી સાધક છે. સાધક અવસ્થામાં થોડા જ કાળમાં પરમાત્મા થશે, થોડા જ કાળમાં તે પરમાત્મા થશે. આને વિવેક ખ્યાતિ સમાધિ કહેવામાં આવે છે. આ રીતે વિવેક બીજા ભેદ તો મીટા પણ શુદ્ધ ચિત્ત પરિણતિ અને ચૈતન્ય પુરુષ એવા બે ભેદ રહ્યા. એ બંનેની પ્રતીતિ પૂર્વ જ્ઞાનમાં વિવેક થયો. પરિણામને અને પુરુષને એટલે આત્માને, ધ્રુવને અને ઉત્પાદને યથાસ્થાને જાણે એનું નામ વિવેક. વિવેકનો આવો અર્થ કર્યો છે. સામાન્ય વિશેષના ભેદને વિવેક કર્યો. આ રીતે લીધું છે. આમાં બધી વાત જ નથી દીધી. જળ કર્મની પ્રકૃતિની વાત નથી લીધી ને રાગાદેની પ્રકૃતિની પણ વાત નથી લીધી. તેને વિવેક કરીએ. પ્રકૃતિ ને પુરુષનું વિવેચન કરતા જુદો જુદો ભેદ જાણવો તેને વિવેક કહીએ. અને એ વિવેકમાં બીજા ભેદની પણ શુદ્ધ પરિણતિ અને ચૈતન્ય પુરુષ એ બંનેની પ્રતીતિ પૂર્વ જ્ઞાનમાં વિવેક થયો. જે તો બંનેનું જેવું સ્વરૂપ છે એવું જાણ્યું, પ્રતીત કર્યું, એને અહીંયા વિવેક કહે છે. અને વેદ્ય વેદક ભાવમાં તે પ્રત્યક્ષ છે, જાણવામાં તે પ્રત્યક્ષ નથી. જાણપણ થયું ત્યાં સુધી પ્રત્યક્ષ ન થયું પણ વેદ્ય વેદકમાં પ્રત્યક્ષ છે. આત્માના જાણવાના અને વેદવાના ભાવને અહીંયા પ્રત્યક્ષ પરોક્ષ કરીને જુદા પડ્યા. મોક્ષ માર્ગમાં અથવા અધ્યાત્મના પ્રકરણમાં અનુભવની પ્રધાનતા છે, જાણવાની નથી. અથવા અનુભવમાં અનુભવગોચર જાણપણ આવી જાય છે, અનુભવનું જાણપણ આવી જાય છે, બીજું જાણપણ ભલે ન આવતું હોય. અને જાણપણામાં ગમે એટલું જાણપણ કરે, આત્માનું સ્વભાવનું પરિણતિનું અને બીજું ગમે એટલું કરે, વિભાવનું વિદન નથી આવતું. વેદનમાં જાણપણ આવે છે, જાણપણામાં વેદન નથી આવતું. એમાં શું છે કે જે પરમાત્મા આગ્રહ કરી નથી કર્યું, થોડા કાળમાં પરમાત્મા થશે એવી જે વિવેક ખ્યાતિ સમાધિ એમ લીધું છે. છેલ્લા તબક્કાની વાત, છેલ્લા તબક્કાની વાત નથી લીધું. સમ્યક દર્શન થશે એ વાત નથી લીધું. સાધક છે, થોડા કાળમાં પરમાત્મા થશે આને વિવેક ખ્યાતિ સમાધિ
કહીએ. ખ્યાતિ
શબ્દ અર્થ અને જ્ઞાન એવા ત્રણ ભેદ અહીં પણ લગાડવા. શબ્દ અર્થ એનો અર્થ અને બંનેનું જ્ઞાન એ ત્રણ ભેદ અહીં પણ લગાડવા, લાગુ કરવા. પછી ધર્મમેઘ સમાધિ બારમી. હવે ધર્મમેઘ સમાધિ કહીએ છીએ, ધર્મ કહેતા આનંદ ગુણ અથવા નિજ ધર્મ ઉપયોગ, તેની વિશુદ્ધતા મેઘની જેમ વધે. વરસાદ પડે છે, આંબેલાના ધારે વરસે છે, કોઈ એમ કે, કોઈ એમ કે બારે મેઘ વરસે છે અત્યારે, એવું અંદરથી પ્રવાહ છૂટ્યો છે કે અંદર તો ભર્યું છે ઘણું, આત્માના સામર્થ્યની અંદર એટલું બધું ભર્યું છે કે બહાર આવે એના એની તારતમ્યતાના ઘણા ભેદ છે. ઉત્કર્ષ તારતમ્યતા એટલી છે કે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ ગયો. કોઈ જીવ એટલો બધો તૈયાર હોય કે મિથ્યાત્વ અવસ્થામાં તો એને દ્રવિલિંગી થઈ ગયો હોય, પંચમાવ્રત સમિતિ વૃત્તિ સર્વસમ પરિત્યાગ, એટલો વૈરાગને એટલો કસાયનો મંદપણો, કસાય રસના મંદપણા સહિત કે દ્રવિંગી ગુણી થઈ ગયો હોય, અને જ્યાં સમ્યક દર્શન લઈએ પછી ધ્યાનમાંથી બહાર જ નહીં નીકળે. સમ્યક દર્શન વખતે નિર્વિકલ્પ ઉપયોગ સમાધિમાં આવીએ તો એમને નિર્વિકલ્પ ઉપયોગની અંદર અંતર્મૂર્તમાં જામે લડીને કેવું જ્ઞાન થઈ બીજા તો અંદરથી મેઘની જેમ વરસા નીકળે એવો પાપે અંતરતો ગંગો બધા ગુણોનો પ્રવાહ પ્રબળ. જેમ કે ભાણ્યા રણની જેમ ધૂળ ઉડતી હતી અને જળ બંબાકાર કરી નાખ્યું, પાણી પાણી મેઘ વર્ષો હતો એમ આખો જાણે દ્રવ્ય થઈ ગયું. અંતર્મૂર્તમાં તો સંસારી મટીને પરમાત્મા થઈ જાય છે એટલી શક્તિ અંદર પડી છે. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લેવાની શક્તિ જે છે એ અંતર્મૂર્તમાં લે. સાધક દશામાં અસંખ્ય સમય ગયા પછી પણ અથવા ભવ ભવાંતર કર્યા પછી પણ લેનારા તો અંતર્મૂર્તમાં લે છે, એને કોઈને કેવળ જ્ઞાન લેવાનો વધારે સમય નથી લાગતો. ધર્મ કહેતા આનંદ ગુણ અથવા નિજ ધર્મ ઉપયોગ, અનિજ ધર્મ ઉપયોગ એટલે પોતાના સ્વરૂપનો નિર્વિકલ્પ ઉપયોગને નિજ ધર્મ ઉપયોગ કહેવામાં
આવે.
ઉપયોગ બહાર જાય તો એને પરધર્મ ઉપયોગ કહેવામાં આવે છે. તેની વિશુદ્ધતા મેઘની જેમ વધી, જેમ મેઘ વર્ષે તેમ ઉપયોગનો આનંદ વધ્યો, વિશુદ્ધતા વધી. ચારિત્ર ઉપયોગમાં અનંત ગુણની શુદ્ધ પ્રતીતિ વેદના થઈ, ચારિત્ર ઉપયોગમાં પણ એવી સ્થિરતા થઈ કે અનંત ગુણની શુદ્ધિ અને પ્રતીતિની વેદના થઈ. વેદ છે ને ચારિત્રમાં તો વેદન છે. કેવળ જ્ઞાનમાં લઈએ તો ક્યાં અનંત ગુણો વ્યક્ત થયા, જ્ઞાન ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય છતાં ત્યાં કેવળ જ્ઞાન ન પણ હોય. જ્ઞાનના ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય છતાં ત્યાં કેવળ જ્ઞાન ન પણ હોય. બારમા ગુણ સ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળ જ્ઞાન નથી. ચારિત્ર જુદી વાત છે, જ્ઞાન જુદી વાત છે, ગુણ જુદા જુદા છે.
ચારિત્ર પહેલો પૂરો થાય, જ્ઞાન પછી પૂરું થાય.
વસ્તુનું વિજ્ઞાન કહો કે વસ્તુનો સ્વભાવ કહો કે વસ્તુનું સ્વરૂપ કહો, એમાં આમ કેમ નો પ્રશ્ન નથી. અગ્નિ કેમ એનો, અગ્નિ શા માટે એમનો હોય, અગ્નિ કેમ થાય,
સ્વભાવ
સ્વભાવમાં તર્ક નો અવકાશ
નથી.
બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળ જ્ઞાન નથી. બારમા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર છે અને તેરમે ચૌદમે નું સ્થાને પરમ યથાખ્યાત ચારિત્ર
છે
એ જ્ઞાન ને હિસાબે પછી ત્યાં પરમ એવું નામ આપે છે, પણ કઈ ચારિત્ર બીજું ઘટ્યું નથી. તેથી ચારિત્ર અપેક્ષા એ ધર્મભેદ સમાધિ બાર વાગ્યું સ્થાને છે. આ ધર્મભેદ સમાધિ છે એ બાર વાગ્યું સ્થાન નું બીજું નામ લીધું છે. બાર વાગ્યું સ્થાને જે મેઘની જેમ શુદ્ધિ હતી પૂર્ણ શુદ્ધિ થઈ ગઈ, યથાખ્યા ચારિત્ર થઈ ગયું, કસાયનો સર્વથા અભાવ થઈ ગયો, વિતરાગ પૂર્ણ વિતરાગ થયો, એને ધર્મમેઘ સમાધિ કહેવામાં આવે
છે. બાર તેર નો સમય
અપ્રમત છે. આઠમો સમાધિ, નવમા સમાધિ, દસમા માય સમાધિ, બારમા માય
સમાધિ
સમાધિ, પણ ટોચ ની સમાધિ ગણીને ધર્મભેદ સમાધિ ગણીને કહીએ.
બારમા
ઉત્કૃષ્ટ સાધક દશા, બારમું ગુણ સ્થાન એટલે ઉત્કૃષ્ટ સાધક દશા. કેવળમાં તો પરમાત્મ દશા વ્યક્ત છે, તેથી ત્યાં સાધક સમાધિ ન કહીએ. પછી ત્યાં ધ્યાન છે, સમાધિ છે એવા શબ્દનો પ્રયોગ તેરમા ગુણ સ્થાને નથી થતો.
સાધક થઈ ગયા,
હા, ત્યાં સાધક પણ નથી કહેતા. આમ તો ત્યાં શુક્લ ધ્યાન છે, પણ તો ત્યાં ધ્યાન છે એમ પ્રયોગ સામાન્ય રીતે નથી કરવામાં આવતો.
કેમ
કે કૃતિક થઈ ગયા, પરમાત્મા દશા પ્રગટ થઈ. કેવળ જ્ઞાનમાં તો પરમાત્મા દશા વ્યક્ત છે, તેથી ત્યાં સાધક સમાધિ ન કહીએ. અહીં બારમા સ્થાનમાં સાધક છે અને અંતરાત્મા
છે.
બારમા સ્થાનમાં પરમાત્મા નથી થયા, અંતરાત્મા છે. અસંપ્રજ્ઞાત સમાધિ છેલ્લી, હવે તેરમી અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએ કે જેમાં પર વેદના નથી, નિજને જ વેદે છે એને જાણે છે. અસમય એ પર અપેક્ષા એ લીધું છે, કેમ કે સંપ્રજ્ઞાત સમાધિ આગળ આવી ગઈ. સ્વરૂપ વેદન ને સંપ્રજ્ઞાત સમાધિ કે છે એ તો પહેલી આવી ગઈ. આથી વિરોધ શું કે પરને ન વેદે તે પર અપેક્ષા એ અલઈ લીધું. જેમાં પર વેદના નથી, નિજને જ વેદે છે એને જાણે છે. પરનું વિસ્મરણ છે, પરનું તો વિસ્મરણ છે, પર છે કે નહીં એનું સ્મરણ પણ ક્યાંક નથી. નિજ અવલોકન છે, નિજ અવલોકન કહો, નિજ અનુભવન કહો, એને અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએ. નામ તો જુદી વાત છે, પરની અપેક્ષા એ, બાકી તો જે સમાધિ છે એ સમાધિ છે. બારમા સ્થાનના અંત સમય સુધી તો ચારિત્ર વડે પર વેદના મટે, કેમ કે ત્યાં મોહ નો અભાવ થયો હતો. તેરમા ગુણ સ્થાનને કેવળ જ્ઞાન કેવળ અદ્વૈત થયું, તેરમા ગુણ સ્થાને જ્ઞાન કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનના નિશ્ચયથી તન્મયપણે પરનું વેદન પરનું જાણ પણ નથી, વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયા. તેથી એમ થયું, જો પ્રતિબિંબ શબ્દ વાપરે છે ને, વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયા, આ શબ્દની સામે વાંધો પાડે છે ને. ઘણા શાસ્ત્રોમાં છે, કવસ્ટિકામાં છે, સમયસારમાં છે, બધું પ્રતિબિંબ શબ્દનો પ્રયોગ કર્યો છે, આચાર્યોએ પણ કર્યો છે. તેથી એમ કહ્યું કે આ સમાધિ ચારિત્ર વિવિક્ષામાં બારમા ગુણ સ્થાનના અંતે છે. અસંપ્રજ્ઞાત સમાધિ ક્યાં છે કે બારમા ગુણ સ્થાનના અંતે છે. શું છે કે પ્રકૃતિના ઉદયમાં ચારિત્રમોને એને લઈને અસ્થિરતા ભાવમાં, કર્મના ઉદય પ્રત્યે જેટલા પરિણામ જાય છે એટલા પરિણામ સુગળને વેદે છે, પરને વેદે છે. એવું જે પરવેદનનો અભાવ ક્યાં થયો કે બારમા ગુણ સ્થાને થઈ ગયો. માટે ત્યાં અસંપ્રજ્ઞાત સમાધિ લેવી
છે.
શબ્દ તો શબ્દ છે પણ લખનાર નો અભિપ્રાય શું છે એ પોતે સ્પષ્ટ ન કરે તો એક શબ્દ ઉપરથી લખનાર શું કહેવા માંગે છે એવો અર્થ બીજાને કાઢી શકે. એટલે શ્રીમદજી એક પત્રમાં ચોખવટ કરી છે કે માનો કે શાસ્ત્રમાં આવું લખ્યું હોય તો પણ તે શાસ્ત્રના લખનારનો તે વખતે શું અભિપ્રાય હતો તેમ જાણ્યા વિના બીજો કલ્પિત અર્થ કરવા ન ઘટે એમ કરીને જે અર્થ પોતાને અનુકૂળ નથી એમાં આ વાત લખી છે. બારમા ગુણસ્થાન ના અંત સમય સુધી તો ચારિત્ર વડે પરવેદના મટેલી કેમ કે ત્યાં મૂળ નો અભાવ થયો હતો. ચોથો ગુણ સ્થાન થયો એટલે હવે તે જ્ઞાની થયા અને તેના સર્વ પરિણામ જ્ઞાન હોય છે. તો કે એમને રાગ થયો ને તો એ પરિણામ પણ જ્ઞાન હોય છે. કેમ કે રાગ નો નિષેધ કરે છે માટે પુણ્યના પરિણામ થયા ને તો પુણ્ય છે તે હે છે એનું જ્ઞાન ત્યાં વર્તે છે માટે જ્ઞાનમય પરિણામ છે. ભલી કે બારમા ગુણ સ્થાને અજ્ઞાન છે તો ત્યાં આ જ્ઞાન નો નિષેધ નથી. કાંઈ ચોથા ગુણ સ્થાને જે જ્ઞાનમય પણ કહ્યું એનો નિષેધ નથી. ત્યાં જે નિષેધ છે એ તો જ્ઞાનના અલ્પત્વ નો અલ્પત્વ છે એમ બતાવીને અજ્ઞાન કહ્યું છે. આખી નિરીક્ષા જુદી છે એમ વાત છે. સર્વથા ચારિત્ર થઈ ગયું સાક્ષાત ચારિત્ર એટલે સર્વથા ચારિત્ર થઈ ગયું એટલે ત્યાં તો પછી પરવિજન રહેતું નથી. દસમા સુધી છે પ્રકૃતિનો ઉદય છે અંદર અને એને અનુસરતો અબુદ્ધિપૂર્વક નો પરિણામ છે. અબુદ્ધિપૂર્વક નો પરિણામ છે માટે ત્યાં પરવેદન છે. પણ એકત્વ જે ચોથા ગુણ સ્થાને છૂટ્યું એ તો ક્યાંય નથી ને ચોથે નથી ને દસમે નથી. અગિયારમાં તો આવે નહીં સપક્ષ દસથી સુધી બારમાં બારમાની અંદર પછી જેટલું છે બાકીનો ખલાસ થઈ જાય છે. જે કાંઈ રહે છે એ ખલાસ થઈ જાય છે છેલ્લે છેલ્લે અને બારમાના છેડે કાંઈ રહેતું નથી એમ લેવું. ધાતી કોઈ જતા નથી ધાતી નિવેદ ધાતી નિવેદવાનો પ્રશ્ન નથી. બાકી રહી ગઈ અને જેનો ઉદય સંચિત કર્મ રહ્યો એટલા કર્મને વેદે છે એટલો પૂજવને વેદે છે એટલું પરવેદન છે એમ લેવું છે. પણ કેવું કે પાછા વળતું આગળ વધતું નહીં વળતા પાણી જેને કહીએ ને આપણે એમ અસરતું છે ઓટ આવે છે. ઉદયથી ઉદય બાજુનો ઉત્સાહ નથી ઉદયથી ઓટ આવે છે પરિણામની અંદર પરિણામ પાછો વળે છે. પણ છે તો ખરું ને જેમ કે ઓટનું પાણી કલા અહીંયા હતું પણ પાણી તો હતું ને ભલે ઓટનું હતું કરે પછી બધું થઈ ગયું અને ખસતું જાય છે પણ પાણી છે તો છે ગણાય ને એવી રીતે અંશ રહે છે, ઉદયાદિનો અંશ રહે છે, બહુ ભાગ અંશ પાછો વળી જાય છે, કોઈ અંશ રહે છે એટલા પૂરતો, છેલ્લો જે જગનની અંશ રહે છે એ નવા બંધનું કારણ નથી થતું, કેમ કે ચિકાશ ગઈ, એક અંશ ચિકાશ છે એ નવા સંબંધનું કારણ થતું નથી. એમ પરમાણુમાં એમ રાગમાં અબુદ્ધિપૂર્વકનો છેલ્લો અંશ છે એ નવા બંધનું કારણ નથી થતું. અપેક્ષા જુદી જુદી છે, દરેક જગ્યાએ વાત જુદી જુદી કહેવા માંગે છે, ત્યાં અભ્યાસ લેવો છે, ખરેખર ફૂટબોલ ને અનુભવી શકાતું નથી એમ કહેવાનું છે. ચોથા ગુણ સ્થાને અભ્યાસનો અભાવ છે, જે પ્રકારનો અનુભવ નથી થતો કે હું નિષ્ફળ પદાર્થને મને વેદાય છે, ભોગવાય છે, એવો અનુભવ નથી થતો, મને જ્ઞાન વેદાય છે, મારા ગુણનું વેદન છે, મારા સ્વરૂપનું વેદન છે, મારા ચૈતન્ય પરિણામનું વેદન છે, વિભાવનો મારામાં અભાવ છે એનું પણ મને વેદન નથી, એવો ત્યાં અનુભવ છે. છતાં વિભાવ એની દશામાં છે, એ દશાનું વેદન છે, અરે તમને ખેલ નથી પણ દશાનું તો વેદન છે, એ બાકી અહીંયા લેવું છે, છેલ્લે છેલ્લે અહીંયા લેવું છે. દશાને વેદવી, વિભાવ દશાને વેદવી, વિભાવ દશાને એકત્વ પણ વેદવી, બે જુદી જુદી વાત છે એમ કહેવું. અજ્ઞાન અવસ્થામાં તો દેહની અશાતાને વીજું છું એમ માને છે, ઠંડી ગરમીને વીજું છું, ગળપણને અને કડવાશને વીજું છું એમ એમ અનુભવ થાય છે, ત્યાં સુધીની વાત છે, એમ પણ વેદવાની વાત છે. તીરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન અદ્વૈત અદ્વૈત થયું, ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી તન્મયપણે પરમનું જાણપણું નથી, ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી પરમનું જાણપણું નથી, એમાં ચોખ્ખટ કરી કે તન્મયપણે પરમનું જાણપણું નથી એને નિશ્ચય કહે છે, પણ પ્રતિબિંબ પડતું નથી એમ કહેવાનો અભિપ્રાય નથી એમ કહેવો છે. વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયા તેથી એમ કહ્યું કે આ સમાધિ ચારિત્ર પરીક્ષામાં 12મા ગુણસ્થાનના અંતે છે, તેથી એમ કહ્યું કે આ સમાધિ ચારિત્ર વિષયમાં 12મા ગુણસ્થાનના અંતે અસંપ્રજ્ઞાત નામની સમાધિ છે, કેમ કે ત્યાં પછી કોઈ સુદ્ગુણનો ઉદય નથી રહેતો અને એ પ્રત્યેનું કોઈ પરિણામ અંશ પણ નથી રહેતો. કેવળ જ્ઞાન ત્યાં વ્યક્ત છે અને ત્યાં સાધક અવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે, કેવળ જ્ઞાન થયું કે 13મા ગુણસ્થાને તો પ્રગટ પરમાત્મા જ પૂછે છે. આ અસંપ્રજ્ઞાત સમાધિનો ભેદ જાણવા, સાધક અવસ્થામાં કહેવાયેલા શબ્દો નાના બે ત્રણ ભેદ અહીં પણ સમાધિના આ 13 ભેદ છે કે પરમાત્મા પદ પામવાના સાધક છે. જુદા જુદા પ્રકારથી એટલા માટે કીધું કે આવા જુદા જુદા પ્રકારથી લોકોને ભ્રમ રહે છે અને વિવાદમાં આવી જાય છે, માટે એની ચોખ્ખટ કરે છે. શિવચંદ્રાચાર્ય નું નાના ઋણ છે પણ એમાં સમાધિ નાના ભેદ ના 13 ભેદ ની વાત નથી, બીજી કઈ જોવામાં નથી. આ ગ્રંથમાં પહેલા તો પરમાત્માનું વર્ણન કર્યું અને પછી પરમાત્મા પદની પ્રાપ્તિનો ઉપાય પણ દેખાયો. જે પરમાત્માનો અનુભવ કરવાને ચાહે તે આ ગ્રંથને વારંવાર વિચારે, જેને પરમાત્માનો અનુભવ કરવો હોય એને આ ગ્રંથ વાંચવો. એટલે એમ કહેવું છે કે હું પણ મારા પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરીને આ ગ્રંથની રચના કરું છું, માત્ર કોઈ બીજું શાસ્ત્ર વાંચ્યું છે અને એ શાસ્ત્ર વાંચ્યું એટલે મને સમજાણું છે, અને એ સમજાણું એ શ્લોકના આધારે હું નથી કરતો એમ કહે. મને તો પરમાત્માનો અનુભવ વર્તે છે, મેં પરમાત્માનો અનુભવ કર્યો છે અને આ વર્ણન કર્યું છે, માટે જેને પરમાત્માનો અનુભવ કરવો હોય એને આ સમજવું. આ ગ્રંથ ઘણું વાંચી જાય તો ઊંડા ના ઉતરે એ પદ્ધતિ બરાબર છે. થોડું વાંચવાનો વાંધો નહીં, પણ જ્યાં પ્રયોજનભૂત વિષય હોય એના અંદાજમાં જેટલી શક્તિ હોય એટલી શક્તિનો પ્રયોગ કરીને એના અંદાજમાં જાય, એવી રીતે એનું વાંચન હોવું જોઈએ. એના બધા વાંચી જાય ફટાફટ. સાચી જાય ઘણું વાંચ્યું એમાં શું જાણપણું થઈ જાય, સ્મૃતિ હોય, સૂક્ષ્મ હોય, ધારણા સમજવાની શક્તિ હોય તો થઈ જાય. ધારણા વિશાળતા એનો વિષય નથી, અધ્યાત્મ તો ઊંડાણનો વિષય. કુવો જેમ ઊંડો કુદોનો પાણી નીકળે ને તળાવ તળો હોય તો પણ પાણી હોય છે, એ આ શું કુવાની જેમ ઊંડા ઉતરવાની વાત છે. હજુ પાણી તળાવમાં હોય એ કામ નથી, આયા એ જ્ઞાનનું કામ નથી, જ્ઞાનના એવા પાણીનું કામ નથી, ઊંડો કેટલો જાય છે. એની કિંમત છે આ ગ્રંથ. દીક્ષિણ સાધનની કર્યો છે, સાંગાનેરમાં નિવાસ હતો, ત્યાંથી આમેરમાં આવ્યા, આંબેર નહીં પણ આમેરમાં આવ્યા. અત્યારે આમેર કરીને ગામ પર છે, સાંગાનેર ગામ છે, બે જયપુરની બાજુના ગામડા છે, સાંગાનેરના વતની હતા, પછી આંબેરમાં આવીને વિશાતા આવ્યા. ત્યારે આ ગ્રંથ કર્યો, સંવંત 1979 1779, આજે 1979માં 200 વર્ષ પૂરા થયા, 21 અને 47 68 268 વર્ષ પહેલા આ ગ્રંથ પૂરો કર્યો. ફાગણ વર્ષ 5મા આવી આ ગ્રંથ પૂરો કર્યો. સંતજનો તેનો અભ્યાસ કરજો. છે 268 વર્ષ પહેલા જયપુર તો પાછળ છે, આ ગામડા જૂના હશે એવું લાગે છે, સાંગાનેર ને આમેર ને જૂના ગામ લાગે છે. 250 વર્ષ પહેલા તો આ સાંગાનેર થી આમેર માં આવ્યા છે દીક્ષિણ જીપુત્ર. રાજસ્થાન ની રાજધાની આમેર નો કિલ્લો છે, આમેર નો કિલ્લો છે અને ત્યાં રાજધાની હતી. પછી જયપુર વસ્તુ આમેર ગયા હતા, ત્યાં દર્શન કરવા ગયા, કિલ્લા ઉપર ઉપર જવું પડે છે, પહાડ ઉપર કિલ્લો જવું પડે છે. એક માતાનું મંદિર છે, રોજ હજી પણ વધુ થાય છે. અમે લગભગ 11-12 ગાળામાં ત્યાં પહોંચ્યા છે, રોજ ત્યાં ઉત્તરાયણનો વધુ ને ત્યાં બોકડાને કાપતા પછી તો ત્યાં લોહીના ડાઘા રહીએ ને, અને જૂનું લોહી કાળું થાય, નવું હોય લાલ હોય, પણ તાજા ડાઘા દેખાય. આજે આ કામ પૂરું કર્યું લાગે, હજી એવી એમ શ્રદ્ધા ચાલે. આજે પણ રોજ ત્યાં પ્રાણી વધ કરે માતાનું જોયું બતાવી જોયું છે. હજી એમ શ્રદ્ધામાં આ જમાનામાં કેવું ચાલે, કોઈ માણસોનો હાલો ચાલો ન હોય એ વખતે કરે, અત્યારે તો જરાક સમાજની અંદર ઉપવાસ થાય, હિંસામાં ધર્મ માને છે, અંધશ્રદ્ધા શું શું કરાવે. મુખ્યાત્મ કણીઓ રહ્યો હોય તો કેવું બાળે, ગામ બાળે એમ, અમને કોણ કણીઓ ગામ બાળે, મુખ્યાત્મ કણીઓ શું કરાવે. જોવો તો આપણે તો એને કાપતા ન જોયા હોય, પણ લોહી જોવો તો ત્રાસ થાય. રોજ કાપે તો ત્યાં તો પછી ઘણું બગડેલું હોય, ત્રાસ થાય. હજી અહીંયા આવું હાલ તો એકદમ મિથ્યાત્માંથી પાંગરીને બધું થાય. આમ કરવાથી લાભ છે, પરબ્રહ્મની ક્રિયાથી લાભ છે, ત્યાં સુધી પરબ્રહ્મની ક્રિયા જાય છે. એક શરીરની ક્રિયાથી ધર્મ માને એ મોકળો વધે છે. કાલે આજે આમ માને છે, કાલે આજે એમ કહે છે હું શરીરથી ધર્મ કરું છું, આ સ્વાહા કર્યું, કાલે શું કરશે? કેવું
ટોડોનોજી
ને પોણા 200 વર્ષ થયા, આમને લગભગ 150 વર્ષ પહેલા થયા. ટોડોનોજી પહેલા 100 વર્ષ થયા, પણ રાજસ્થાનમાં જ્ઞાનીઓ થતા આવ્યા છેલ્લા 300-400 વર્ષમાં. મનાસી દાસની તો 400 વર્ષ થયા, 450 વર્ષ. ત્યારથી જોઈએ છીએ કે બનારસી દાસ, પછી આ દોલતરામજી, ગુરુજનજી, ભાગસિંહજી, ઓડરમુલજી, દીક્ષણજી, દીક્ષણજી થયા, સદાસુજી
થયા,
ઘણા થતા આવ્યા છે. એ બધાના કૃતિઓ ભજનો બધું પ્રસિદ્ધ છે. ગુજરાતમાં છેલ્લા 100 વર્ષમાં શ્રીમદજી થયા અને ગુરુદેવ થયા. આપણે ગુજરાતમાં કહીએ એવું દેખાતો નથી, આટલા સેંકડોમાં વર્ષોમાં કોઈ એવું નથી દેખાતું ને. આ બધું કોઈ દિગંબર ધર્મ પણ નહીં, પીતાંબરનો ફેલાવો છે દિગંબર ધર્મ. હું તો ત્યાં તો દિગંબર ધર્મ રહી ગયો ને, રાજસ્થાનમાં, યુપીમાં, એમપીમાં દિગંબર ઘણો રહી ગયો.
યુપીમાં ઓછો છે, મધ્યપ્રદેશ
કરતા, મધ્યપ્રદેશ કરતા એમપીમાં ઘણો છે. યુપી ને એમપીમાં, એમપીમાં વધારે છે.
બરાબર, એમપી ને રાજસ્થાન.
હા, એમપી રાજસ્થાનમાં તો શ્વેતાંબર ખરો વ્યાપ વધારે રહે છે. આપણે યુપીમાં ઓછું છે, યુપીમાં શ્વેતાંબર ઓછું. દેહરાદૂન બાજુ તો કોઈ ઓછું જ નહીં. દેહરાદૂન આપણે ગયા હતા તો જૈન કહેવાય એટલે દિગંબર જ સમજાય, શ્વેતાંબર સમજે જ નહીં. ત્યાં શ્વેતાંબર મંદિર એ નહીં,
એ બાજુ દિગંબરની વસ્તી ગઈ.
દિગંબરની વસ્તી ઉત્તરમાં કશું જ નહીં છે.
સહરાનપુર,
દેહરાદૂન, હસ્તિનાપુર એ બાજુ કશું જ નહીં. પિતાજી મંદિર છે દેહરાદૂનમાં, ત્રણ શ્વેતાંબર કેટલા જ્ઞાનીઓના વચનો છે ને, એટલે એમાંથી કોઈને કોઈ કોઈને કોઈ સંસ્કારી જીવનો યોગ થાય અને પામી જાય છે એમ બને. વચનો રહી જાય છે, શાસ્ત્રો રહી જાય છે, તો કોઈ સંસ્કારી જીવનો મેળ થઈ જાય છે. દેવ છે છેલ્લો, દેવ પરમ મંગળ કરો, પરમ મહાસુખદાય, સેવક શ્રીપદ પામીએ હે ત્રિભુવન પેરાય. હે સર્વજ્ઞ ત્રિભુવનના દેવ, તમે મંગળ કરો, મહાસુખના, આત્મિક મહાન સુખના દેવારા છે અને એમની સેવા કરતા શિવપદને પામી. ભગવાનની ભક્તિ કેટલી, એમની સેવા કરતા શિવપદને પામી. આવા છે જીનેન્દ્રને જુએ છે તો પોતાને આત્મભાવ એની રીતે ઉત્પન્ન થાય છે, આરોપ ભગવાન ઉપર કરે છે. યોગ્યતા પોતાને છે પણ આરોપ ભગવાન ઉપર કરે છે. એ પ્રમાણે એમ લોકો પર સજ્જનતા છે, એ બધી કરે છે પોતે, આરોપ ગુરુ ઉપર એને ભગવાન ઉપર કરે છે. લોકો પર સજ્જનતા એ પ્રમાણે શ્રી સાધર્મી શાહ દીપચંદ કાશીવાલ પર શ્રી વિલાસ નામના અધ્યાત્મ ગ્રંથનો ગુજરાતી અનુવાદ અહીંયા
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, જય હો.